તારીખ 17/2/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 482 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 276
પર તરફ નું શ્રુત નું જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, પરગ્ની છે, પરગ્રહ છે. પર તરફના વલણ વાળું અથવા શ્રુતનું જ્ઞાન એટલે દ્રવ શ્રુતનું જ્ઞાન, શાસ્ત્રની સન્મુખ થયેલું જ્ઞાન, જે ઉપયોગ જ્ઞાનનો ઉપયોગ શાસ્ત્રમાં જોડાયેલો છે તે ઇન્દ્રિય જ્ઞાન છે. મન દ્વારા શ્રુત જ્ઞાનમાં જેટલો વિચાર થાય છે તે સર્વ શ્રુત જ્ઞાનના વિચારો ઇન્દ્રિય જ્ઞાન રૂપ છે. મૂળ જ્ઞાનનું એવું સ્વરૂપ નથી, જે જ્ઞાન સ્વભાવ છે એનું એવું સ્વરૂપ જ નથી. તેથી તે સ્વદ્રવ રૂપે નથી. મૂળ જ્ઞાનનું એવું સ્વરૂપ નહીં હોવાથી તે સ્વદ્રવ રૂપે નથી. જે સ્વદ્રવ રૂપે નથી તે પરદ્રવ રૂપે છે. પરદ્રવ કહ્યું ને, એ પરદ્રવ રૂપ છે માટે એને પરદ્રવ કહ્યું, અને પરદ્રવ છે તે પરગ્ની છે. જે પરદ્રવ છે એ તો સ્વગ્નિમાં આવતું નથી. એટલે એવું જે જ્ઞાન પોતાની અવસ્થામાં ઇન્દ્રિયના નિમિત્તે મનના નિમિત્તે પ્રવર્તું જ્ઞાન સમ્ય જ્ઞાનમાં જણાય છે, ત્યારે સમ્ય જ્ઞાનમાં પરદ્રવ અને પરગ્નિનું સ્થાન પામે છે. એનું જ્ઞાન જણાય છે ખરું, તો જે જણાય તે અગ્નિ, જે જણાય તે અગ્નિ એમાં અગ્નિના બે વિભાગ, એક સ્વગ્નિ અને એક પરગ્નિ. આવું જ્ઞાન છે તે પરગ્નિ છે. સત્તાવલંબી જ્ઞાન પરગ્નિમાં જાય, ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે, વિભાવ જ્ઞાનમાં જાય છે. પણ સમ્ય જ્ઞાનમાં બે ભાગ છે, એક જ્ઞાન પર્યાયમાં બે ભાગ છે. બીજી નીતિમાં એ વાત આવે છે. તો સમ્ય જ્ઞાનની એક જ સમયની પર્યાયમાં સ્વભાવ જ્ઞાન પણ છે અને વિભાવ જ્ઞાન પણ છે. જે પરસત્તાને અવલંબે છે એટલો પર્યાયનો અંશ એ આત્માના સ્વરૂપને સ્વભાવને અનુકૂળ નથી, અથવા તે અંશ દ્વારા આત્મા સધાતો નથી. જ્ઞાનનો તે અંશ આત્માને સાધતો નથી પણ પરદ્રવ્યને સાધે છે, તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. જો જ્ઞાનના આવા દ્રવ શ્રુતને અવલંબન વાળા અંશનો નિષેધ હોય તો પછી રાગનો નિષેધ ન હોય કે હોય એ ચર્ચા કરવાનો પ્રશ્ન નથી રહેતો. લોકોને તો અમુક રાગનો નિષેધ ન કરવો જોઈએ અને અમુક રાગનો નિષેધ કરવો જોઈએ એનો વાદ વિવાદ થાય છે, કે આવા અશુભ રાગનો તમે નિષેધ કરો પણ આવા શુભ રાગનો તમે નિષેધ ન કરો. પણ અહીંયા તો કહે છે કે દ્રવ શ્રુત ભગવાનના કહેલા જે શાસ્ત્રો તેને અવલંબનારો જે જ્ઞાનનો ઉપયોગ એ જ્ઞાનનો ઉપયોગ પણ આત્માને સાધતો નહીં હોવાથી એ આત્માને અનુકૂળ પ્રવર્તન નથી. જે પ્રવૃત્તિ આત્માને અનુકૂળ ન હોય તેનો આદર કેમ કરાય? અથવા જે પ્રવૃત્તિ આત્માને પ્રતિકૂળ હોય તેનો આદર કેમ કરાય? એનો આદર કરવાનો પ્રશ્ન રહેતો નથી. રાગ તો આત્માને પ્રતિકૂળતારૂપ છે જ, તો આત્માથી પ્રતિકૂળ પ્રવૃત્તિ છે, પણ દ્રવ સ્વરૂપનું અવલંબન છે એ પણ સ્વભાવની પ્રતિકૂળ પ્રવૃત્તિ છે. તેથી અહીંયા એને ઇન્દ્રિય જ્ઞાન છે, પરજ્ઞેય છે અને પરદ્રવ છે એમ કહેવામાં આવ્યું છે. 481 ગુરુદેવના પ્રવચનમાં એ વિશે આવેલો તો ભગવાન ગણધર દેવને પ્રથમ જ જયારે દિવ્ય ધ્વનિ નું શ્રવણ થાય છે સંભવ શરણમાં, ત્યારે એ ચાર જ્ઞાનના ધણી એવા ગણધરદેવને શ્રુત જ્ઞાનની જે લબ્ધિ પ્રગટે છે, સાતિશય શ્રુત જ્ઞાનનો જે પ્રકાર ઉપજે છે, એ શ્રુત જ્ઞાનમાં અંતર્મુખમાં 11 અને 14 પૂર્વ એટલે 12 અંગની રચના અંતર્મુખમાં એવો જે દ્રવ સુખમાં ઉપયોગ ગયો ગણધર ભગવાનનો, જે બીજા જીવોને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર પામવાનો નિમિત્ત થશે એ ઉપયોગ છે, તે ઇન્દ્રિય જ્ઞાન છે, પરજ્ઞેય છે અને પરદ્રવ છે. સ્વભાવ નથી આત્માનો, 12 અંગ રચવાનો આત્માનો સ્વભાવ નથી એમ કહે છે. તો આત્માનો શું સ્વભાવ છે કે 12 અંગમાં સારભૂત જે સ્વાનુભૂતિ કહી છે, એવી જે સ્વાનુભૂતિ ઉત્પન્ન થાય તે આત્માનો સ્વભાવ છે. આત્માને અવલંબે તે જ્ઞાન ને આત્માને ન અવલંબે ને પરને અવલંબે તે જ્ઞાન નહીં એમ સુખી વાત કરે છે. આહા દેવ ગુરુ તો પરદ્રવ છે, શાસ્ત્ર ની વાત લઈ લીધી શ્રુત ના જ્ઞાનમાં. સહજપણે પણ એ દોષ છે, સહજપણે દોષ ન થાય એવું કઈ થોડું છે. એમનું જ્ઞાન નથી ફરતું, અહીંયા તો જ્ઞાનની પ્રવૃત્તિની વાત ચાલે છે. ગણધરદેવ કે જે છદમસ્ત છે એમનો ઉપયોગ જાય છે બહાર, જ્યારે તીર્થંકર દેવનો ઉપયોગ બહાર નથી જતો. જ્ઞાનની જો પ્રવૃત્તિ વિચારવામાં આવે તો સર્વજ્ઞ ભગવાનનો ઉપયોગ ફરતો નથી, શુદ્ધાત્માને છોડીને ક્યાંય જતો નથી. શુદ્ધાત્મામાં રહ્યા કરે છે ને લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય છે. જ્યારે છદમસ્ત જીવને પરદ્રવ્ય સંબંધી જાણવું પરદ્રવ્યના ઉપયોગથી થાય ત્યારે તે જ્ઞાન આત્માને સાધતું નથી, પર સત્તાને અન્ય સત્તાને અવલંબે છે, અન્ય સત્તાની સન્મુખ થાય છે, તેવું આત્માનું સ્વભાવ સ્વરૂપ નથી. જ્ઞાનનું પણ તેવું સ્વાભાવિક સ્વરૂપ નથી. પર પદાર્થની સન્મુખ થવું એવું જ્ઞાનનું સ્વાભાવિક સ્વરૂપ નથી, તે જ્ઞાનનું વિભાવિક રૂપ છે. તેથી તેનો નિષેધ કરવામાં આવે, જ્ઞાનનો દોષ છે. એવો દોષ સર્વજ્ઞને ઉપજતો નથી. ભલે તો દરેક સાધકને કોઈ દોષ, જે કોઈ દોષ છે એ સહજપણે રહી ગયો છે. એમની જે અધુરાશ છે, એમની જે કચાશ છે, પુરુષાર્થની જેટલી શક્તિ ઓછી છે, નિણપ છે, અશક્તિ છે, એટલો દોષ છે, એ સહજ જ દોષ છે. પણ તે દોષ છે અને સહજ છે એટલે રાખવા જેવો છે કે કરવા જેવો છે એ પ્રશ્ન તો હોય શકે નહીં. કોઈ જ્ઞાની કે કોઈ જ્ઞાની થનાર પોતાના દોષને ઠીક ન ગણે, પોતાના દોષનો બચાવ ન કરે, પોતાના દોષને છાવરે નહીં. છાવરે કે દોષને છાવરવા, છાવરવા એટલે એને પોષણ આપવું કે ઠીક છે, અથવા સંતાડવા દોષને. એ જ્ઞાની કે જ્ઞાની થનારને એ લાઈન નથી. જો પોતાના દોષ સંબંધે આ પ્રક્રિયા હોય તો બીજાના દોષને છાવરવા કે રક્ષણ આપવું કે પોષણ આપવું એ તો એકદમ દોષની દૃષ્ટિનો વિષય થઈ જાય છે. તીવ્રપણે દોષની ઉપાદેયતા એમાં ઊભી થઈ જાય છે. એવો આ ગુણનો માર્ગ છે. ગુણનો માર્ગ છે ને, આ દોષનો માર્ગ નથી પણ ગુણનો માર્ગ છે. પોતે તત્વાર સૂત્રમાં સૂત્ર છે પોતે, કે અમારી આ જે પંચમહાવ્રત આદિની પ્રવૃત્તિ છે, ઉપદેશ દેવાની પ્રવૃત્તિ છે, ઉન્મત્વત છે. તત્વાર સૂત્રમાં એ વાંચવા આપ્યું છે. ગુણને બે ભેદે વિવરણ કરવામાં આવ્યા છે. એક વ્યવહારિક ગુણ, એમનો પ્રશ્ન તો ઓલો છે કે બીજાના દોષને ઢાંકે, સાધર્મી સાધર્મીના દોષને ઢાંકે. એમાં શું છે કે એ સાધર્મી ગુણવાન છે. શું કેવા સાધર્મી લીધા છે? સમ્યક દ્રષ્ટિ છે, ગુણવાન છે, કોઈ દોષ કરવો નથી પણ થઈ જાય છે. તો ઢાંકે એનો અર્થ કે મુખે ન કરે. શું એનો અર્થ છે? એને મુખે ન કરે. પણ એનો અર્થ એમ નથી કે એને પોષણ આપે, એવો એનો અર્થ નથી. બે વચ્ચે ફેર છે. મુખે ન કરે, બહારમાં એની પ્રસિદ્ધિ કરીને બીજા જીવોને, નીચેવાળા જીવોને અશ્રદ્ધાનું કારણ થાય એવું ન કરે, પણ એનો અર્થ નથી કે એને પોષણ આપે છે. એવું તો બિલકુલ હોઈ શકે, એ તો દોષની દ્રષ્ટિમાં જાય છે, દોષની ઉપાદેયતામાં જાય છે. એ પોતાના દોષનું છે, એ તો પોતાના દોષને સમ્યક પ્રકારે ટાળે છે, ક્ષય કરે છે, એને નિશ્ચય ઉપગણ છે. નિશ્ચય ઉપગણ તો પોતાના દોષને ટાળી નાખવા એને ઉપગણ કહ્યું છે. સ્વભાવની, નિર્દોષ સ્વભાવની મુખ્યતા કરીને, તે મુખ્યતા દ્વારા તેમાં સ્થિર થઈને, સ્વભાવ ગુણ પ્રગટાવીને દોષનો અને વિભાવનો ક્ષય કરવો અને નાશ કરવો એને નિશ્ચય ઉપગુણ કહે છે. એને બધા નામ દેવાય છે, હજારો નામ એને દેવા હોય તો દેવાય છે. કેમ કે એની અંદર અનંત ગુણ પ્રગટેલા છે, અનંત ગુણ પ્રગટ્યા છે. પછી કોઈ પણ ગુણ છે એને ગુણ ગુણવાચક નામ આપો. શું કહે છે કે દેવ ગુરુ તો પરદ્રવ્ય છે, પણ ઇન્દ્રિય જ્ઞાન પણ પરદ્રવ્ય છે. આત્માનું જ્ઞાન એટલે આત્માને અવલંબીને આત્મામાં તન્મય રહેતું જ્ઞાન, આત્માથી અભેદ ભાવે પરિણમતું જ્ઞાન, સ્વસંવેદનપણે આત્માના વેદનપણે પરિણમતું જ્ઞાન, તે જ વાસ્તવિક જ્ઞાન છે. એને જ્ઞાન કહ્યું છે. બાકી બધી જ્ઞાનને નામે વાતો છે, એમાં ક્યાંય જ્ઞાન નથી. આટલું જ જ્ઞાન છે ને, આવું જ જ્ઞાન છે, આ સિવાય જ્ઞાન નથી. સ્વસંવેદન જ્ઞાન એટલે જ્ઞાન પોતે પોતાને સ્વભાવનો આશ્રય કરતા આવિર્ભૂત થઈને આવિર્ભાવ થઈને વેદનમાં આવે છે. વેદનનો આવિર્ભાવ થવો, સ્વભાવનો આશ્રય થતા, કરતા કહો થતા કહો, જ્ઞાન વેદનનો આવિર્ભાવ થવો કે જેમાં અંતર્મુખપણું છે, સ્વસન્મુખપણું છે, એને જ્ઞાન કહેવામાં આવે છે, એને સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવે છે. એવું સ્વસંવેદન જ્ઞાનનું સ્વરૂપ છે કે જેમાં આત્મા જ્ઞાનમય પણ અનુભવ ગોચર થાય છે અને જેમાં પોતાનું જ્ઞાન સ્વપણે વેદાય છે, એ વાસ્તવિક જ્ઞાન છે.
પણ સમીર દ્રષ્ટિ બળદ સંતન ગુણસ્થાનવર્તી શ્રાવક હોય, જે સાચા શ્રાવક છે, નામ ધારી નહીં, સાચા શ્રાવક છે, બળદ ગુણસ્થાન હોય, બોલીને તારો સત્તા સંતન ગુણસ્થાન છે, સરવાર સિદ્ધિના દીવ કરતા ઉપર મુક્તિ થઈ. એને વસ્તુનો મહિમા અને પ્રતીક આવી ગઈ છે, એટલો મહિમા છે કે સ્થિરતા વધારીને ઉપરના સંસ્થાને આરોપ થઈ શકે છે, મન દશાઈ શકે છે, સ્થિતિ પૂર્વના દોષની પરિસ્થિતિમાં આયુષ્ય પર્યંત એ સ્થિતિમાં પુરસાદ પ્રગટ કરી શકતા. પૂર્વે એવો તીવ્ર દોષ કર્યો છે, માયાકાળના પરિણામ સ્થિતિમાં ગયા છે, નવું સમય ત્યાં પ્રગટ કરે છે. કોઈ સમય દર્શન હોય ને સિરિયન્સમાં જાય એ તો બધું કરે છે, અથવા સમ્યક દ્રષ્ટિ હોય એને અશુભ પરિણામ આવે માયાચાર આદિના કાર્યક્રમોના, ત્યારે એને બુદ્ધિના આયુષમાં બંધ પડતો નથી. એનો અર્થ કાર્યક્રમોના પરિણામ હોય છે, આર પરોગ્ર જ્ઞાન હોય છે, તો પણ એને સ્થિતિનો કે આયુષનો બંધ પડતો એ સ્થિતિ વર્તમાન રાગાંશમાં વિભાવંશમાં દુઃખની ઉત્પત્તિ છે અને એકનું જ્ઞાન છે એમાં દુઃખ નથી, જ્ઞાન દુઃખરૂપ નથી, માત્ર જે જ્ઞાન છે તે દુઃખરૂપ નથી, અને એમાં જે સ્વભાવ છે એ સ્વભાવના દર્શન પણ સાત્વિક રીતે કલ્પેલા સુખ દુઃખ ને સુખ દુઃખાને બહારની અનુકૂળતા સુખ, બહારની પ્રતિકૂળતા દુઃખ, એવી સુખ દુઃખની કલ્પના કરે તો અંદર પોતે એ વિષયને સમજે ત્યારે એને આ દુઃખ કેવી રીતે અંદર સમજે છે, પોતાના જ રાગને દુઃખરૂપ અને પોતાના જ જ્ઞાનને સુખરૂપ, જ્યારે અંદરમાં પોતે પોતાના ભાવનો પરિચય કરીને સમજે ત્યારે એ ખ્યાલ આવે કે કોઈ પણ જીવ આમ કરી શકે છે, કેમ કે તો અંદરનો જ વિષય થઈ ગયો, કોઈ પ્રેરણાની જરૂર નથી, આત્માનું સ્વામી જે બાળનો સાર છે અને સમસ્ત હિંસાસનનો સાર છે. સમસ્ત હિંસાસન જ એને કહેવામાં આવ્યું છે, એ સમસ્ત હિંસાસન, બાકી કોઈ હિંસાસન નથી. ઉલ્લંઘન હિંસાસન છે, બીજી ક્રિયા તો હિંસાસન છે જ નહીં, પણ ભગવાનના કહેલા જે શાસ્ત્રો એને ઉપયોગ સમસ્ત જીવશાસન કહેવામાં આવે છે. આંતરિક જીવશાસન છે, બાર અંગનું સર્વસ્વ જે કહેવા ધારે નું તત્વ છે તે છે, તત્વનું તત્વ પણ તે છે. વસ્તુના મહિનામાં પ્રગટ થાય છે, સ્વસ્વરૂપ નો મહિમા આવતા પ્રગટ થાય છે. વસ્તુનો અનંત અનંત મહિમા તેને પ્રતીકમાં આવે છે, વિશ્વાસ છે, ખાતરી છે, આવું જ મારું સ્વરૂપ છે, એની પ્રતીક છે, એનો મહિમા પણ એને વર્તે છે. એવો મહિમા છે કે એ વસ્તુ જેમ ધરબાયેલી છે એનાથી કોઈ પણ અવસ્થામાં તેવી જ રીતે મહિમા પણ ધરબાઈ જાય છે. વસ્તુમાં વસ્તુનો મહિમા ઘર કરી જાય છે, ઘર કરી જાય નીકળે નહીં, વસ્તુનો મહિમા ઘર કરી પછી આખા વિષ્ણુની ઉપર પડે છે, લીધો કરે છે. એવું પીરિયન્સને પણ થાય છે, સંભવિત છે, કરી શકે છે, અને એમાં કોઈ શાસ્ત્ર જ્ઞાનની મદદ હોય તો થાય ને નિકટ ન થાય, ઉભાર જ્ઞાનની મદદ હોય તો થાય ને નિકટ ન થાય, એ પ્રશ્ન રહેતો નથી. ઉભાર તો બસ એટલી સરસ છે, અન્ય સંકેન્દ્રિય હોય તે જીવ પોતાના પ્રયોજનને સારી રીતે સમજવા સમર્થ હોવાથી સુખ દુઃખરૂપ જે એનું પ્રયોજન છે, એને જે સુખનું પ્રયોજન છે, સુખના અભાવનું પ્રયોજન છે, અને સુખના સદભાવનું જે પ્રયોજન છે એને સમજી જાગે, અને તેથી તે પોતાના પ્રયોજનની દિશામાં બરાબર પરિણામને જોઈ જઈ શકે. એકનું સામર્થ્ય જ્ઞાનનું, શ્રદ્ધાનનું અને પુરુષાર્થનું સમય પંચેન્દ્રિય વર્તમાન પરિણામમાં પ્રગટરૂપ સામર્થ્ય, પ્રત્યેનું સામર્થ્ય, એનો સદુપયોગ થતા એ સારું રીતે પ્રાપ્ત કરે. ચાલે છે, સહજ ચાલે. એના રૂઢિગુણનો વેગ આત્મા બાજુ પ્રવાહિતપણે સતત રહે છે, એનું ભેદ જ્ઞાન સતત થયા કરે છે, એનું પ્રતિ સમય શ્રદ્ધાગુણનું પણ સમય સમયનું પરિણામ છે. પ્રતિ સમયે એના શ્રદ્ધામાં આત્માનો કૂટ લાગે છે, એમ કોઈ ઔષધિને જેમ કૂટ આપો એમ એનું સામર્થ્ય વધતું જાય, એમ શ્રદ્ધાનો એને કૂટ લાગ્યા કરે છે. એટલે એની અવસ્થામાં ઉભા સ્વભાવ વિશેષ વિશેષ પ્રગટ થતો જાય છે. એટલો પુરસાદ વિશેષ થઈ શકતો નથી. મનુષ્ય છે એને એવું પ્રકાર ઉપડી શકતો નથી. દોષને તીવ્ર પરિણામ સ્વીકારેલા દોષને અને આત્માના પુરુષાર્થના ઘાતને, એથી થયેલો જે આત્માના પુરુષાર્થનો ઘાત, એ કેટલો ફાલ કરીને તેને સમજ કરવો જ રહ્યો. આજની કુદરતી વૈજ્ઞાનિક પરિસ્થિતિ થતી એવું નારકીના જીવને, દેવના જીવને એમણે જે વિભાવરસ લીધો છે, નારકીના જીવે પાપના પરિણામમાં અને દેવના જીવે પુણ્યના પરિણામમાં જે વિભાવરસ લીધો છે, એમને ચોથી આગળ વધવા દે. કેમ કે દોષ તીવ્ર પરિણામ દોષ છે. કાળ ચાલ્યો જાય છે, કોઈ માણસ દૂર ગયો હોય તો એનું અંતર કાપવા માટે
પછી શુદ્ધા ચરમ શરીર થાય પરમાત્મા મનુષ્ય. અને અનંતકાળમાં એનો કોઈ વિશેષ મહત્વ નથી. એવું કહે જે અનાદિ અનંતકાળની પરિમાણની સ્થિતિ છે એ જોતા કોઈ સાધકને એમ થવું એની કોઈ મુખ્યતા નથી કે એથી એનથી કોઈ એને વિશેષ એમ કેમ થાય છે એવું અસમાધાન કર્તવ્ય નથી. કેમ કે એ તો અનંતકાળમાં એક બિંદુ જેટલું, કાળના સાગરનું એક બિંદુ છે. કોઈ પણ એક આયુષ છે, કોઈ એક ભવનું આયુષ છે, એ અનંતકાળમાં કાળના સાગરનું એક ટીપું છે. અને એ અસંખ્ય સમયથી વધારે હોતો નથી, અનંત સમય તો કોઈનો હોતો નથી. એટલે એનો કોઈ એટલો હિસાબ
નથી.
હા, એ જે પરિણામથી સ્ત્રી પર્યાયને પ્રાપ્ત છે એ પણ દોષિત પરિણામનું ફળ છે ને. મોક્ષગામી જીવને એ પર્યાય તે ભાવમાં હોતી નથી. એ જ ભાવમાં જે મોક્ષગામી હોય તેને તે પર્યાય તે ભાવમાં હોતો નથી. કેમ કે ઘણા હિના પુરુષાર્થી એ પર્યાયમાં આવે છે, અથવા એ પણ માયા અને પાપના તીવ્ર રસનું ફળ છે, માયાચારના પાપના તીવ્ર રસનું ફળ છે. એથી વધારે માયા થાય તો કેમ કે બીજી વસ્તુનો મહિમા છે. મહિમાનું ઘર તો છે એનામાં, પણ જગતમાં જે વસ્તુ મોટી ગણાય છે, જેનાથી મોટાઈ ગણાય છે, એવી વાતો ને એવી વસ્તુ એનો મહિમા એને ટાળ્યો નથી, અને આનો મહિમા એને કર્યો નથી. ઓકે, સીધી વાત છે. ખાલી જગ્યા નથી, મહિમા વગરનો ખાલી નથી. ત્યાં સુધી કે જે જીવ સત્પુરુષને ઓળખે એને જગતના પદાર્થોનો મહિમા ચાલ્યો જાય છે. આમ લીધું છે. આત્માને ઓળખે એને તો કહેવાની જરૂર નથી કે જગતના પદાર્થોનો મહિમા ચાલ્યો ગયો અને આત્માનો મહિમા આવ્યો. કેમ કે એ તો અંતર સતને ઓળખ્યું છે, પણ બહારમાં જે સતને ઓળખે છે એને પણ બહારના કહેવાતા મોટા જે મોટાઈના પ્રસંગો, મોટાઈવાળી ચીજ લૌકિક માં જે જે મોટાઈ ગણાય છે એ બધું નિર્મૂલ્ય થઈ જાય છે. એવું લક્ષણ બાઈ નથી લાગ્યું. પ્રકૃતિનો અધ્યાસ છૂટી ગયો છે, સમ્યક દર્શન થયું એટલે અધ્યાસ છૂટી ગયો. પણ પુરુષાર્થની જે નિયમ છે એમાં પંચમ ગુણ સ્થાને આવી શકે એ પર્યાયમાં તે આત્મા, આત્મા તો સ્ત્રી નથી ને પુરુષ નથી, વિપર્યાય ને પ્રાપ્ત એવો તે આત્મા પંચમ ગુણ સ્થાન સુધી આવી શકે. એથી આગળનો પુરુષાર્થ જે છે ક્ષણ ક્ષણમાં અંદર ડૂબી જાય એટલે યોગનો પુરુષાર્થનો વિકાસ તે આયુ પર્યંત ન થાય. પછી ત્યાંથી છૂટીને દેવ થાય, કેમ કે મનુષ્ય મૂટીને મનુષ્ય સમ્યક દ્રષ્ટિ ન થાય, એટલું સુખ વધી ગયું હોય એટલે એ દેવ થાય. પછી મનુષ્ય થાય ત્યારે પછી અંતરબાહ્ય ચારિત્ર ને અંગીકાર કરી શકે. પોતાનો જ દોષ, પ્રકૃતિનો ઉદયમાં જોડાણ છે, જોડાણ છે ચારિત્ર મોહનું. દર્શન મોહના અભ્યાસે કરીને નહીં, અભ્યાસ તો દર્શન મોહ હોય ત્યાં સુધી હોય, બાકી ચારિત્ર મોહથી શુભાશુભ કર્મોદયમાં જોડાણ થાય છે. અને એ જોડાણનો જે દોષ છે એ પણ પુરુષાર્થનો ઘાતક છે. દોષ તો ગુણનો ઘાતક જ છે, એ તો સીધી વાત છે. દોષ તો ગુણનો ઘાતક છે અને ગુણ છે દોષનો ઘાતક છે. જે બળવાનો હોય તે મારે, નિર્બળ હોય તે માર ખાય, એ તો સીધી વાત છે. લડાઈમાં તો સીધી જ વાત છે. વિચારણીય વિષય એટલો છે કે દ્રવલિંગી મુનિ થાય, નગ્ન દિગંબર મંગલવાસી હોય, પંચ મહાવ્રત સમિતિ બુદ્ધિ 28 મૂળ ગુણ જીનોક વ્યવહાર જેને કહે છે, એક વખત ઉભા ઉભા આહાર કરપાત્રમાં એ આદિ, છતાં અનુસ્વાનુભૂતિની વાતનો પુરુષાર્થ જુદો વિષય છે અને આ બહારનો પુરુષાર્થ જુદો વિષય છે. તિર્યંતને જે પુરુષાર્થ થયો એ પુરુષાર્થ એને નથી કર્યો, એનું અનંત ભાવ ભ્રમણ ઊભું છે. આનો ભાવછેદ થઈ ગયો છે, આ તિર્યંતનો ભાવછેદ થઈ ગયો છે સ્વાનુભૂતિ થતા, અને આને અનંત ભાવ ભ્રમણ ઊભું છે. દેવલોકમાં જશે, ચિરકાળ પર્યંત પરિભ્રમણ કરશે. 85 કાયમી 172 ગાથામાં અમૃતચંદ્રાચાર્યની ટીકાનું વિધાન છે. પંચાચાર ને પાળે છે, કેવળ વ્યવહારાવલંબી અજ્ઞાની જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે એમ કરીને વાત કીધી. એમ કરીને ગાથાનો સૂત્ર તો એવું છે કે તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષ ઇચ્છવે, વિતરાગ થઈને એ રીતે કોઈ ભવ્ય ભગત આગળ ન કરે. આત્મ સૂત્ર છે, ક્યાંય રાગ ન કરવો. દેવ ગુરુ શાસ્ત્ર કોઈ ક્રિયાના વાત કરીને તો શું છે કે વ્યવહારાવલંબી છે, રાગની પ્રધાનતા વાળા જીવો છે, તેઓ ખરેખર ભિન્ન સાધ્ય સાધન ભાવના અવલોકન વડે, એટલે બહારની જે ક્રિયા છે તેને ભિન્ન સાધન કહેવામાં આવે છે. આત્માનું જે અંતરંગ પરિણમન દર્શન જ્ઞાન ચારિત્રનું તેને અભિન્ન સાધન કહેવામાં આવે છે. નિરંતર ખેદ પામતા થતા, કેમ કે એમાં આકુલતા ક્લેશ છે, ફરી ફરીને ધર્માદિના શ્રદ્ધાંતરૂપ અધ્યવસાનમાં તેમનું ચિત્ત લાગ્યા કરતું હોવાથી, ધર્માદિ એટલે છ દ્રવ્યની શ્રદ્ધાંતરૂપ અધ્યવસાનમાં તેમનું ચિત્ત લાગે છે, એને અધ્યવસાન કહી દીધું છે. પુષ્કળ શ્રુતના એટલે દ્રવ શ્રુતના સંસ્કારથી ઉઠતા, શાસ્ત્રો ઘણા વાંચ્યા, વિચિત્ર અનેક પ્રકારના વિકલ્પની જાળ વડે તેમની ચૈતન્ય વૃત્તિ ચિત્ર વિચિત્ર થતી હોવાથી, અને સમસ્ત યતિ આચારના સમુદાય રૂપ તપમાં પ્રવર્તન રૂપ કર્મકાંડની ધમાલમાં તેઓ અચલિત રહેતા હોવાથી દર્શન જ્ઞાન ચારિત્ર ક્યારેક કંઈકની કોઈકની રુચિ કરે છે, ક્યારેક કંઈક કોઈક બાબતના વિકલ્પ કરે છે અને ક્યારેક કંઈક આચરણ કરે છે, ત્યારે તેઓ શું શું કરે છે કે દર્શનાચરણ માટે દર્શનાચાર લીધો, તેઓ કદાચિત પ્રશમિત થાય છે, સુક્ષ્મ થાય છે, એના પરિણામમાં શાંત પણ આવે છે, કદાચિત સંવેગને પામે છે, એને વૈરાગ આવે છે, કદાચિત અનુકંપિત થાય છે, દયાનો સંવેગ અનુકંપા બોલી જાય, કદાચિત આસ્તિક્યને ધારે છે, શંકાકાંક્ષા વિચિકિત્સા અને મૂળ દ્રષ્ટિચિંતાના ઉત્થાનને અટકાવવા અર્થે નિત્ય કટિબદ્ધ રહે છે, ઉપગ્રહણ સ્થિતિકરણ વાત્સલ્ય અને પ્રભાવના એવું ઉપગ્રહણ પ્રભાવનાને ભાવતા થતાં વારંવાર ઉત્સાહને વધારે છે, આવું તો એ દર્શનાચારનું કાર્ય કરે છે બહારમાં. જ્ઞાનાચરણમાં તે સ્વાધ્યાય કાળને અવલોકે છે, ગમે ત્યારે અડધી રાતે વાંચવા બેસે, સવાર બપોર સાંજે સ્વાધ્યાયનો કાળ છે ત્યારે સ્વાધ્યાય કાળને અવલોકે છે, બહુ વ્યવસ્થિત બહુ પ્રકારે વિનયને વિસ્તારે છે, દેવગુરુ શાસ્ત્ર દુર્ધર ઉપધાન કરે છે, સારી રીતે બહુમાનને પ્રસારે છે, નિન્નવ દોષને અત્યંત નિવારે છે. નિન્નવ દોષ એટલે જે ગુરુએ એને બોધ આપ્યો હોય તેનું નામ ન છુપાવ્યું, પ્રસિદ્ધપણે તેને ગુરુ તરીકે સ્વીકારવા તેને છુપાવે એને નિન્નવ દોષ કહે છે. અર્થ વ્યંજન અને તદુભયની શુદ્ધિમાં અત્યંત સાવધાન રહે છે, એ શાસ્ત્રની અંદર શુદ્ધપણે સ્વાધ્યાય કરે છે, એવું જ્ઞાનાચરણ છે. ચારિત્ર આચરણ માટે હિંસા અસત્ય સ્તે અભ્રમ અને પરિગ્રહની સર્વવૃત્તિ રૂપ પંચમહાવ્રતોમાં તલ્લીન વૃત્તિ વાળા રહે છે. નિરતિકાર સમ્યક યોગ નિગ્રહ જેનું લક્ષણ છે, યોગનો બરાબર નિષેધ કરવો એવું જેનું લક્ષણ છે, એવી જે ગુપ્તિઓ પાંચ ગુપ્તિ છે તેમાં અત્યંત ઉદ્યોગ રાખે છે, ક્રિયાભાષા ઈષણા આદા નિક્ષેપ અને ઉત્સર્ગરૂપ સમિતિઓમાં પ્રયત્નને અત્યંત જોડે છે. આ ચારિત્રાચાર તપાચરણ માટે હવે તપાચાર જેથી અનશન અવમૌદર્ય વૃત્તિ પરિસંખ્યાન રસ પરિત્યાગ વિવિક્ષયાસન અને કાય ક્લેશમાં સતત ઉત્સાહિત રહે છે. પ્રાયશ્ચિત વિનય વૈયાવ્રત વિસર્ગ સ્વાધ્યાય અને ધ્યાનરૂપ પરિકર વડે પરિગ્રહ એટલે સમૂહ પરિકર એટલે સમૂહ સામગ્રી વડે નિજ અંતઃકરણને અંકુશિત રાખે છે. સ્વચ્છંદ નથી કેમ કે નવમી ગ્રેવ જ જવાનો છે. વિર્યાચરણ માટે હવે વિર્યાચાર રહે છે. કર્મકાંડને સર્વશક્તિ વડે વ્યાપક કરે છે, વ્યાપક કરવું એટલે મશગુલ મગ્ન કરે છે ક્રિયાકાંડમાં. આમ કરતા થતા કર્મચેતના પ્રધાનપણાને લીધે રાગથી આ કરવું આ કરવું આ કરવું આ કરવું પંચાચારમાં કર્મચેતનાની પ્રધાનતા લીધી, જ્ઞાનચેતનાનો અભાવ છે એમ કહે છે. કર્મચેતના પ્રધાનપણાને લીધે જો કે અશુભ કર્મ પ્રવૃત્તિને તેમણે અત્યંત નિવારી છે તો પણ કેમ કે સર્વવૃત્તિ છે ને, શુભ કર્મ પ્રવૃત્તિને જેમણે બરાબર ગ્રહણ કરી છે એવા તેઓ સકળ ક્રિયાકાંડના આડંબરથી પાર ઉતરેલી એથી પર જે ચીજ છે કઈ સમય દક્ષિણાન ચારિત્ર દક્ષિણાન ચારિત્રની એક પ્રણતી રૂપ જ્ઞાન ચેતનાને જરા પણ ઉત્પન્ન નહીં કરતા થતા કર્મચેતનાની પ્રધાનતામાં વર્તતા થતા અને જ્ઞાન ચેતનાને જરા પણ ઉત્પન્ન નહીં કરતા થતા પુષ્કળ પુણ્યના ભારથી મંથર થઈને જળ જેવા થઈને મંથર શબ્દ આવ્યા પુષ્કળ પુણ્યના ભારથી મંથર થઈને થઈ ગયેલી વૃત્તિ ચિત્તવૃત્તિ વાળા વર્તતા થતા દેવલોક આદિના ક્લેશની પ્રાપ્તિની પરંપરા વડે દેવલોકમાં જશે ક્લેશ પામશે ત્યાં ક્લેશ પામશે પ્રાપ્તિની પરંપરા વડે ઘણા લાંબા કાળ સુધી સંસાર સાગરમાં ભમે છે. આ ફળ કાઢ્યું એનું જ્યાં એ કેન્દ્રીમાં પછી ત્યાં રસ સુધી જાય એવું છે. પ્રભુત પુણ્યભાર મંથર ચિત્તવ્રતસ્ય સુરલોક આદિ ક્લેશ પ્રાપ્તિ પરંપરા સુચિરમ સંસાર સાગરે ભ્રમંતી ઇતિ. અમૃતચંદ્રાચાર્યના 1000 વર્ષ પહેલાના શબ્દો છે. અર્થાત પછી શાસ્ત્રનો આધાર આપ્યો છે, ચરણ કર્ણ પહાણા સમય પરમહત્યા ઉપવારા, ચરણ કર્ણ સાર નિશ્ચય શુદ્ધ ન જાણંતિ. અર્થાત જેવો ચરણ પરિણામ પ્રધાન છે અને સ્વસમય રૂપ પરમાર્થમાં વ્યાપાર રહિત છે, તેવો ચરણ પરિણામનો સાર જે નિશ્ચય શુદ્ધાત્મા તેને જાણતા નથી. આ છે તાત્પર્યવૃત્તિ ટીકાસ્ટમાંથી. પછી નિશ્ચયાલંબીનું સ્વરૂપ લીધું છે, વ્યવહારાલંબી પછી નિશ્ચયાલંબીનું આધ્યાત્મમાં સ્વરૂપ લીધું છે અને એવું એ પણ રખડે છે. પછી બંનેનો આભાસ જે છોડે છે તે સમ્યક દર્શનને પામે છે અને સંસારને પાર ઉતરે છે એમ કરીને બહુ લાંબી ટીકા છે. એક જ અને એમ છે કે જૈન દર્શનની આમના એવી છે કે પ્રથમમાં પ્રથમ એ સ્વાનુભૂતિને પ્રગટ કરે છે, સમ્યક દર્શન પ્રગટ કરે છે, એનો ક્રમ છે. એ ક્રમને તોડીને કોઈ બીજી રીતે કાર્ય કરવા જાય તો કાર્ય તો ન થાય, પણ ક્રમ તોડવાના દોષને અંધકાર થાય છે. કેમ કે એનો એટલું બધું ક્યારે કરી શકે કે એનો તીવ્ર રસ હોય તો જ કરી શકે, એટલું ક્યારે કરી શકે કે એના તીવ્ર રસમાં આવે ત્યારે કરી શકે. એમાં પણ કર્મ ચેતનાની પ્રધાનતા ન થાય તો શું થાય? એમાં છે કે કોઈ જ્ઞાન ચેતના વાળાના ચાળા પાડવાથી કઈ જ્ઞાન ચેતના તો પ્રગટ થતી નથી. જ્ઞાન ચેતનામાં તો જ્ઞાન ચેતના જ પ્રગટ કરવી પડે, બીજો એનો તો કોઈ ઉપાય નથી. એના ચાળા ન પડાય આપણે. કોઈ જ્ઞાની હોય જેને અંદરમાં જ્ઞાન છે, કેમ કે એ અંદરમાં જ્ઞાન ચેતના નથી માટે ચાળા પાડ્યા કહેવાય. જો જ્ઞાન ચેતના પ્રગટ કરે તો ચાળા પાડ્યા ન કહેવાય, તો અસલ કામ કર્યું કહેવાય. આ નકલ કરવું કરી કહેવાય. નકલથી કાંઈ કામ ન થાય, અસલનું કામ કાંઈ નકલથી ન
થાય.
એ અરૂપી અંતરંગ ક્રિયા છે, એને જીવો સમજી શકતા નથી અને સમજી શકતા નથી એટલે સમજણનો પુરુષાર્થ અને સમજણથી પ્રાપ્તિનો પુરુષાર્થ કરવાને બદલે બીજી જગ્યાએ હલવાઈ જાય, ભરાઈ જ પડે. લગભગ આ પરિસ્થિતિ છે. અને આ જીવે પણ અનંતવાર એવી ભૂલો બહુ કરી છે. આ પહેલા એવી જ ભૂલમાં હતા, એમ સમજી પણ પોતે અનંતવાર આવી ભૂલો કરી છે. તેથી જાગ્રત થઈને ફરી ફરીને તેનું પુનરાવર્તન ન થાય. અભવ્યતા તો અનાદિથી સહજ છે, પરિણામી ભાવે છે, કોઈ કારણ નથી. અને કર્મનો ઉદયથી નિરપેક્ષ છે, કેમ કે એવું કોઈ કર્મની પ્રકૃતિ નથી જે ભવ્યત્વ ભવ્યત્વને માં નિમિત્ત થાય, એટલે એને પારિણામિક ભાવમાં લીધા છે. હા, અશુદ્ધ પારિણામિક છે બંને, એટલે એને કોઈ કારણ નથી. અને જેટલા કોઈ કારણ છે એ આગળ પાછળના ઉપચાર છે. જે કાળે જે દોષ કરે તે પોતે સ્વતંત્ર કરે છે. કર્મનો ઉદય પણ ઉચ્ચરિત કારણ છે અને પૂર્વ પર્યાય પણ ઉચ્ચરિત કારણ છે. જે કાળે કરે છે તે કાળે સ્વતંત્ર કરે છે, તે સમયે સ્વતંત્ર થઈને કરે છે, તેથી એને એનો કર્તા કહેવામાં આવે છે. કર્તાની પરિભાષા દી છે.
કેવા
પ્રત્યેક આરે એ સ્વતંત્ર દોષ કરે છે. કેટલા દોષમાં એ જીવ રહે છે, નારકીનો જીવ, સ્ત્રીનો જીવ, કિરીયંચનો જીવ, તે કાળે જેટલા દોષમાં રહીને પુરુષાર્થહીનપણે પરિણમે છે, તે કાળે તેટલો સ્વતંત્ર કરે છે. સમર્થ એટલે એટલો ઉગ્ર પુરુષાર્થ નહીં કરવારૂપ જે દોષિત ભાવ રહ્યો તે સ્વતંત્રપણે કરે છે. એમાં ઈચ્છા ના કામ આવે, ઈચ્છા તો એમાં રાખતા બેઠા કે બધાને અત્યારે નિસર્ગિક એટલે જે વસ્તુનું વિજ્ઞાન છે એમાં નિસર્ગ નથી એમ કેમ કહી શકાય? તો વૈજ્ઞાનિક વ્યવસ્થા ના દીધું. વસ્તુના જે ગુણધર્મો છે એનું જો નૈસર્ગિક પણ ન હોય તો વસ્તુ જ અવ્યવસ્થિત થઈ જાય. આખું જેમ લાકડાને લાકડાના ગુણધર્મો હોય ને કપડાને કપડાના હોય, તમે એમ કહો કે લાકડાના ને પણ કપડાની જેમ ઘડી વાળવી છે અમારે, ન થાય. ભલે બે પરમાણુ છે પણ જે કપડાની ઘડી વાળી શકાય એમ લાકડાની ઘડી ના વાળી શકાય. હા, વર્તમાન યોગ્યતા પણ સ્વતંત્ર છે પરિણામ નહીં થાય. આ એને શું કહેવું છે કે પૂર્વે એને સ્ત્રી પર્યાયમાં આવવાનો દોષ કર્યો એનો અત્યાર સુધી દંડ શું કરવા? હા, પણ એ ભલે પાછો આવે છે બીજી, પણ જ્યાં સુધી દૂર છે એટલો દૂર જ છે. જે મધ્ય બિંદુ સુધી એને આવવું ઘટે, જે બિંદુ સુધી આવવું ઘટે એટલે હજુ ના દંડ આવે ત્યાં સુધી તો દૂર છે ને. આવી રહ્યો છે એની ના નથી, પણ આવવામાં જે સમય નિર્ગમન થાય અનિવાર્ય, પણ એનો શું ઉપાય છે? એનો કોઈ ઉપાય નથી. એમાં એને માટે કોઈ કાયમી મારી દીધો હોય તો મનમાં કે થઈ જ ન શકે, તે આવી પૂરતી એને સ્થિતિ ચાલી જાય કે પુરુષાર્થ કરતા કરતા ચાલુ પુરુષાર્થ હોય છે. જેટલો પુરુષાર્થ કરે છે સમ્યક તે પણ સ્વતંત્રપણે, અને તે કાળે જેટલો દોષ રહી જાય છે તે પણ સ્વતંત્રપણે. નહીં, સ્વતંત્રપણે નહીં, એ તો ચાલુ રહી ગયું છે. પણ એ ચાલુ રહ્યું છે એનો ભાવ સ્વતંત્રપણે કામ કરે છે. રહી ગયું એ સ્વતંત્ર યોગ્યતા જે છે એ સ્વતંત્ર, સમય સમયની યોગ્યતા સ્વતંત્રપણે રહી છે. તમને તીવ્ર ગુસ્સો આવે, પ્રેક્ટિકલી હવે વિચારજો, એક તમને તીવ્ર ગુસ્સો આવ્યો અને એક તમને મંદ ગુસ્સો આવ્યો, તો તીવ્ર ગુસ્સાના રસમાંથી પાછા ફરતા થોડા ક્ષણમાં વાર લાગશે. મંદ ગુસ્સામાંથી એકદમ તમે ફરી શકશો. તો જે તીવ્ર રસથી જે પરિણામ કર્યા એ પરિણામને ટળવા માટે જે કાંઈ રસ ચાલુ રહી ગયો એમાં જે સમય વ્યતીત થયો એ અનિવાર્ય છે. એટલો દૂર ગયો છે ભાવથી, અને સમયે સમયે પાછો પડે છો, પણ એટલું સ્વતંત્રપણે જ કાર્ય થાય છે. સદોષ નિર્દોષતા બંનેનું મિશ્ર કાર્ય છે, એ સ્વતંત્રપણે થાય છે. દોષ ક્યાં દેવાની વાત છે? એ તો જ્ઞાની તો ભગવાન મિથ્યા દ્રષ્ટિને એમ તો નિર્દોષ જોડે. મારા ગુરુદેવ શ્રી ઉપર કોઈ લખાણો આવતા છાપામાં, બહુ સરસ વિચારવા જેવો વિષય છે. એવા તોછડા અને એવા ખરાબ લખાણો આવે, તમે શાસનનું આમ કરો છો ને તમે ડુબાડી દેશો ને ફલાણું કરશો ને એવું બધું ઘણું લખશો, એમ બેઠું છે કે એમાં એનો શું દોષ કાઢવો? એને એમ બેઠું છે કે જરાય ઉકરાટો ના આવે, એને એમ બેઠું છે એટલે એમ કે છે એમાં એનો શું દોષ કાઢે? એને એમ જ બેઠું છે. એને જે બેઠું છે ને એ સત્ય માની ચાલે છે ત્યારે આમ છે. પણ ભગવાન મિથ્યા તો ના બહુ પરિણામ આકડા તને દુઃખદાયક થશે. ભગવાન કહેતા જાય મેં ભગવાન આ તને દુઃખનું કારણ છે. અમારે અમને તો કઈ અડે કે આપણે એટલે તો એ સ્વતંત્રપણે કરે છે એનું નામ કરતા. કરતાની પરિભાષા એ કે જે કોઈ સમયે સમયે પરિણામ થાય છે તે કાર્ય છે, તે તેનું કર્મ છે, તે કરતાનું ઈષ્ટ છે, તેથી તેને કર્મ કહીએ, અને તે સ્વતંત્રપણે કરતા દ્વારા કરાતું હોવાથી તેને કરતા કહીએ. આમ કરતા કર્મની સ્થિતિ છે. સાપેક્ષ પણ એમાં અપેક્ષાની મર્યાદા છે, થતું જ નથી. કર્તાનું ઈષ્ટ તે કર્મ, કર્તાને તે વખતે તે ઈષ્ટ લાગ્યું છે ને તેને સ્વતંત્રપણે કર્યું છે. આટલી વાત છે. એમાં તીર્થંકરની વાણી કે તીર્થંકર ખુદ પણ એને કોઈ ફેરવી ન શકે. સમોસરણમાં ઊંધો પડતો હોય તો એને પરિણામમાં સમ્યક ન થતું હોય, નિચાર થતો હોય, નિચાર દ્રઢ થતું હોય, એ સ્વતંત્રપણે કરે છે. ભગવાનને કેવળ જ્ઞાનમાં જ નથી જણાતું એવું કાંઈ નથી, પણ એનું કાર્ય કરવા તે સ્વતંત્ર છે. એમાં તીર્થંકરનો જીવ કામ ન કરે. અને એની ભિન્નતા અને સ્વતંત્રતાના જ્ઞાનમાં જ વિતરાગતા ઉભી થાય છે. નહીતર તો હું કરું બીજાનું કરું એ વાત કોઈ રીતે મટી શકે એવી નથી. બહુ છે વિજ્ઞાનની દ્રષ્ટિએ જો પરિણમનને અથવા દ્રવ ગુણ પર્યાયને જો તપાસવામાં આવે ને જોવામાં આવે તો એકદમ વ્યવસ્થિત વસ્તુ સ્થિતિ છે, એકદમ વ્યવસ્થિત વસ્તુ સ્થિતિ છે. એક કાગળને ઘડ પડી ગઈ એટલે ઘર પડી ગઈ, આ પર્યાયની સ્થિતિ શું છે? ઘર પડી ગઈ એટલે તીવ્રપણે દોષ કર્યો, તીવ્ર રસે બુદ્ધિએ કરીને જોડાઈને જાણીને જાણી બુદ્ધિને કર્યો એવી ઘર પડી જાય છે કે એમાં એ દોષને ટાળતા એક જીવને સમય લાગે છે. કેમ કે હીણી શક્તિ એ દોષને ટાળે છે. દોષને ટાળવા માટે એની વર્તમાન જે શક્તિ જોઈએ એમાં હિંમત ઘણી આવી ગઈ છે. સાધન જેટલું કાર્ય થાય ને, અંદર સામર્થ ભલે અનંતું કર્યું હોય પણ વર્તમાન સાધન જેટલું કાર્ય કરી શકે એથી વધારે કરી શકશે. એકદમ કુદરતી છે. એક માણસને તદ્દન નિર્ધનતામાંથી કરોડપતિ થવું હોય તો સમય ન લાગે એમ કેમ બને? જે કાંઈ ઉદ્યમ કરે એમાં સમય તો લાગે. બીજી વાત, માણસ નથી કરે કે પહેલા 10,000 કમાવા એ અઘરી વાત છે, પછી તો શક્તિ આવી જાય છે. એમ એને સમ્યક દર્શનમાં અનંતો પુરુષાર્થ છે. પછી પુરુષાર્થની જાગૃતિ અને પુરુષાર્થનું પરિણમન સહજ ચાલે છે અને દોષનું કરવું પણ સહજ થાય છે. એટલી સહજતા આવી જાય છે પરિણમનમાં, આપોઆપ એ કાર્ય થવા લાગે.
જય